જે પરમાત્માની પ્રેમ શ્રબર કથા ઘનશ્યામ લીલામૃતને આપણે સાંભળતા હતા, એ જ પરમાત્મા અદભુત જ્ઞાન જ્યારે પીરસે છે ત્યારે મોટા મોટા ભલભલાને એમ કહેવું પડે કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં શાસ્ત્ર માત્રનું દોહન અને શાસ્ત્ર માત્રનો સાર લખ્યો છે. વેદ અને વેદાંતને મહારાજે સરળ ગુજરાતી ભાષાની અંદર આ વચનામૃતની અંદર આલેખી દીધો છે. જોકે ભક્તજનો, વેદની બહુ જ મોટી પ્રશંસા હિન્દુ ધર્મમાં છે એટલે આપણે વારંવાર એને યાદ કરીએ, બાકી આ વાત તો હાવ ન્યારી જ છે. તેર વચનામૃત સુધી આપણે વાત સમજ્યાતા, જોઈએ હવે ચૌદમું વચનામૃત શું મહારાજ કહે છે. સંવત 1882 ના પોષવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરને આગળ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ જે કુપાત્ર જીવ જણાતો હોય અને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે? રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન છે અને પ્રશ્ન યોગ્ય જ છે. મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા છે અને આ સભાની અંદર રામચંદ્ર વાઘમોડિયા જેને ઓળખે છે કે પાપી આત્મા સભામાં બેઠો છે, એવો પાપી છે કે જેણે પોતાના સગા ભાઈનું ખૂન કરેલું છે, ભાઈની પત્નીને પોતાના ઘરમાં બેહાડી છે અને એને પછી સમાધિ થઈ છે. એ ત્રણેય વાત હકીકત છે, સમજાય? ત્રણેય પોતે અનુભવી રહ્યા છે, એને બરાબર ઓળખે છે. એના ભાઈને માર્યો એ મને ખબર છે, એના ભાઈની પત્નીને ઘરમાં બેહાડી એ ખબર છે, અત્યારે સમાધિથી એ ખબર છે. કારણ કે સમાધિની પદ્ધતિ કેવી છે કે જીવાત્માના જ્યારે તમામ સંકલ્પો વિરામ પામે પછી સમાધિ હોઈ શકે. અને સંકલ્પ વિરામ પમાડવાની પદ્ધતિ કેવી છે? તો કે અયોગ્ય સંકલ્પને વિરામ પમાડવા માટે પ્રથમ શુભ સંકલ્પ ઉઠાવવા પડે અને પછી શુભનોય વિરામ થાય ત્યારે સમાધિનો પ્રારંભ થાય. યાદ રાખજો, અશુભ તો સમાધિ ન થવા દે પણ શુભ સંકલ્પ પણ સમાધિ ન થવા દે. શુભ સંકલ્પ પણ સમાધિમાં તો વિઘ્ન રૂપ જ છે. કોઈના મનમાં એમ થાય કે મારે ગામમાં મંદિર કરવું છે, એની આલોચના લાગેલી હોય તો સમાધિ ન થાય, કરવું છે ભલે મંદિર જ. મારે ઠાકોરજી માટે આમ તેમ વસ્તુ કર્યું છે, આ મનમાં હોય તો પણ સમાધિ થાય નહીં. અને સંકલ્પ હોય ત્યાં સુધી મુક્તિ નથી થતી, સમાધિ તો શેની થાય? કહોજી, મુક્તિ નથી થતી. ગઢપુરનો ઇતિહાસ તો પ્રસિદ્ધ છે ને, તમને ખબર છે કે નહીં? મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા અને સભાની અંદર મહારાજે હિરજી ઠક્કર અને લાધા ઠક્કરને પૂછ્યું, પાંચ બેન દીકરી પણ પડખે બેઠા હતા. મહારાજ કે, લાધા ઠક્કર આ છોકરીને ઓળખો છે કે? તો હા મહારાજ, ઓળખીએ જ ને. મહારાજ કે, કોણ છે? તો પાંચુબાની દીકરી છે. મહારાજ કે, લાધા ઠક્કર પાંચુબાની દીકરી નથી, તારી માં છે. કે મહારાજને કે, મહારાજ મારી માં? મહારાજ આ તો નાની છોકરી છે, ઓળખું પાંચુબાની દીકરી. મહારાજ કે, તું ભલે ઓળખતો પણ તને ખબર નહીં થાય તારી માં છે. અરે પણ મહારાજ, મારી માં તો તમારી હારી ભગત હતા, હારી ભગત હતી ને, અત્યારે ક્યાંથી આવી પાછી? મહારાજ કે, સાંભળો તમે જાતના ખોજા. એટલે એને જા મનની અંદર એક સંકલ્પ હતો કે મારે ઠાકોરજી માટે, મહારાજને માટે થાળ કરવો છે, થાળ કરીને મારને જમાડવા છે. પણ ખોજા હોવાને નાતે અમને થાળ કરીને જમાડી શક્યા નહીં. અને એ સંકલ્પ ગૂઢ થઈ ગયેલો, એમ અતિ વેગ હતો, એમ કે ઓહો, મને ભગવાને મનુષ્ય દેહ આપ્યો, સત્સંગ મળ્યો, મહારાજ મળ્યા, પણ હું મારે હાથે રસોઈ કરીને મારને જમાડી શકી નહીં. એ સંકલ્પમાં ને સંકલ્પમાં દેહ પડી ગયો. કેવો સંકલ્પ હતો કહો? હે, શુભ સંકલ્પનો એન્ડ કહેવાય ને, કે સગા સંબંધી જમાડવાનો સંકલ્પ નહોતો, મહારાજને જમાડવાનો હતો. એટલે જેટલા સંકલ્પો ને દેહ રહે ને ત્યાં સુધી પૂરા કરી નાખવા, દેહ પડે ત્યારે એક સંકલ્પ ઊભો ન હોવો જોઈએ. સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. જૂનાગઢની અંદર પણ નાનદાસ સ્વામી જેવા સમર્થ સંતને અંત સમયે દેહ પડતો નહોતો. પછી હરિકૃષ્ણદાસ સ્વામી અને જેતપુરથી નિગુણદાસ સ્વામી વગેરે સંતો ત્યાં ગયા અને સ્વામીને વાત કરી, સ્વામી કેમ મહારાજ તેડવા નથી આવતા, કાંઈ સંકલ્પ રાખી મૂક્યો છે? તો કે હા, એક સંકલ્પ છે. શું સંકલ્પ છે? તો કે રાધારમણ દેવના કમાડ જે છે બારણા, એ સોનાના કરાવવાનો સંકલ્પ છે. કે શું સંકલ્પ હતો બોલો? સોનાના બારણા કરાવવાનો સંકલ્પ હતો. એટલે એટલો સંકલ્પ છે. ત્યારે નિગુણદાસ સ્વામી ને હરિકૃષ્ણદાસ સ્વામી કે સ્વામી, બારણા કરાવનાર તો બીજા ઘણાક મળશે, મૂકો ને એને પડતો સંકલ્પને. તો હારું, તો આ મૂક્યું પાણી, કરજો તમે જેને કરવું હોય. અને પાણી મૂક્યું ને બીજી ક્ષણે બોલ્યા, મહારાજ તેડવા માટે આવ્યા છે ને હું દેર છોડીને ધામમાં જાઉં છું. કહો, હજી આપણે તો શુભ નહીં કે અશુભમાં અટવાતા બહાર નથી નીકળતા, ને તોય પાછું એમ તો કહેવાતું નથી ને જોજો, ધ્યાન રાખજો, નહીં તો મોક્ષ બગડી જાય. તારે કરવો છે મોક્ષ, તારા હાથમાં મોક્ષની વાત છે ભાઈ, અમારા હાથમાં નથી. પણ જેના હાથમાં છે એને કીધું તો કેવું કે નહીં? હે બોલો. મહારાજ કે આ તારી માં છે અને આવો સંકલ્પ હતો એટલે પાછી આવી. પાછુબાને કે એની 7 વર્ષની ઉંમર થઈ ગઈ, જલ્દી થાળ શીખડાવી દો, એકવાર થાળ કરીને અમને જમાડી દે એટલે એનો સંકલ્પ પૂરો થાય, એટલે પછી ધામમાં જતા રહે છે, ધામમાં ઉપડી જાય. અને પાછુબાઈ ખટકો રાખીને 7 વર્ષના એના દીકરીને રસોઈ બનાવતા શીખડાવી દીધી, અને 15-20 દાડામાં રસોઈ શીખી ગયા. અને પછી તો રસોઈ બનાવી મહારાજને જમાડ્યા, અને મહારાજને જમાડ્યા એટલે મહારાજ તુરંત કીધું, હવે છે બીજો કાંઈ સંકલ્પ? તો કે ના મહારાજ, હવે બીજો કાંઈ નથી. તો મહારાજ કે આજ થાવ તૈયાર, મોકલી દઈ કે અધવચ્ચે ના અટક્યું છે. અને મહારાજે ધામમાં મોકલી દીધા. કહો, એટલે મોક્ષની બાબત મહાવિકટ વાળે છે. એટલે અહીંયા રામચંદ્રી વાઘમોડિયા પ્રશ્ન કરે કે મહારાજ આમાં કઈ હળ હુજતી નથી એમ, કારણ કે આ બધું અમારી નજર સામે દેખાય છે. આ પાપી બ્રાહ્મણ દેખાય છે, બીજી બાજુ સમાધિ બેઠો છે, આનું બધું શું છે એમ, આવી બધી ઘટના કેમ ઘટી છે? અંતર મહારાજનો ઉત્તર આપે. જો પછીજી મહારાજ બોલ્યા, જે ધર્મશાસ્ત્ર ને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય ને તેને સર્વે લોક એમ જાણે જે આ કુપાત્ર માણસ છે. અંતે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે, અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાનને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચમા પાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. માટે જે પંચમા પાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશ્રય જેને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેઓ પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયની વિશે થાય જ નહીં. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. મહારાજ ઉત્તર કર્યો છે ને એમાં એક ખાસિયત ભક્તો ખાસ જોવાની છે. મહારાજ કે જેને ધર્મી જાણે તે ધર્મી નથી, અને જેને પાપી જાણે તે પાપી નથી. પણ કોના એંગલથી જોવાનું છે એ મહત્વનો વિષય છે. કોના એંગલથી વાત માપવાની છે? તો કે વિમુખના એંગલથી. સમજજો, કોના એંગલથી? વિમુખના એંગલથી. મહારાજ કે વિમુખ જેને પાપી કે પાપી નથી, વિમુખ જેને પુણ્યવાન કે એ પુણ્યવાન નથી. ને તો આ એંગલથી આખી દુનિયા છટકી જાય એમ છે. અમે ભલન કાંઈ ન કરીને એમ જ કહે છે ને, અમારો રુદિયો ચોખ્ખો છે કે એમ ભલન મંદિરે ન જાય, અમારો રુદિયો ચોખ્ખો છે, અમે ભલન કથામાં ન જઈ, અમે ભલન ફિલ્મ જોઈ, આમ ભલન વ્યસન રાખી પણ અમારો રુદ્યો ચોખ્ખો છે. પણ મહારાજે શબ્દ મૂકે બહુ મહત્વનો છે. મહારાજ વિમુખને એંગલથી માપવાનો જ્યારે પ્રયાસ કરવો હોય કે વિમુખને એંગલથી જ્યારે માપે છે ને ત્યારે વાત કરી રહ્યા છે. કારણ કે વિમુખ જન ક્યારે પણ ભગવાનના ભક્તને ઓળખી શકે નહીં. બાકી ભગવાનનો એકાંતિક ભક્ત કે એકાંતિક સંત તો ભગવાનના ભક્તને ઓળખી જ જાય, ઓળખી જ જાય. ભગવાનનો સંત તો ભગવાનના ખરેખરા ભક્તને કે સંતને ઓળખી જ જાય. એની અંદર યદ્યપી બીજા કરતા લગારે એનો ધર્મ ગૌણ જણાતો હોય પરંતુ તેમ છતાં એના હૃદય સુધી પહોંચી જાય એમ જ્યારે વિમુખ જીવને વાતની ગમ પડે નહીં. એટલે મહારાજે જો સત્સંગના પહેલા પ્રકરણ બહુ અદભુત વાત એક કરી છે. દ્વિતીય પ્રકરણના પહેલા અધ્યાયમાં મહારાજને મૂળજી બ્રહ્મચર્યએ પ્રશ્ન કર્યો છે, કૃપાના ધર્મ કોને કહેવો, ધર્મી કોને કહેવો, અધર્મ કોને કહેવો, અધર્મી કોને કહેવો. ત્યારે મહારાજ બહુ અદ્ભુત ઉત્તર કર્યો. મહારાજ કે હામળો અમે એનો ઉત્તર કરીએ. મહારાજ કે આખી દુનિયા જે કાર્યને વખાણતી હોય પરંતુ ભગવાનને એકાંતિક સંત કે ભક્ત જે કાર્યને નિંદે છે એ અધર્મ છે, અને એવો નિંદન થાય એવું કાર્ય જે કરી રહ્યો છે એ અધર્મી છે. આખું જગત વાહ વાહ કરે છે, હા હા બાકી તમે કમાલ કરી નાખી, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. પણ ભગવાનને એકાંતિક સંત કે ભક્ત જે વાતોનો સ્વીકાર નથી કરતા મહારાજ કે અધર્મ છે. અને આખી દુનિયા કદાચ નિંદે છે પણ ભગવાનને એકાંતિક સંત કે ભક્ત જેનો સ્વીકાર કરે છે એ ધર્મ છે. અને આમ તમે લૌકિક દ્રષ્ટિએ ફેરવો ને તો તમને ખબર પડશે, ભગવાનને રાજી કરવા કરાતા કાર્યને જગતની અંદર ભગવાનનો ભગત એક જ વખાણ છે, બાકી આખી દુનિયા નિંદશે. કહો આખી દુનિયા નિંદશે, અરે હારા હારા નિંદવા માંડે ને ભલા માણસો. અરે એક સાધુ બોલો મંડી પડ્યા હતા પ્રવચનની અંદર, એવા જોર જોરથી મીંડ્યા હતા એ કે હવે મંદિરોની કાંઈ જરૂર નથી, કે હવે મંદિરો કરવાનું બંધ કરવાની જરૂર છે, હવે જળ મંદિરો કરો, કે હવે જળ મંદિરની જરૂર છે, મંદિરની કાંઈ જરૂર નથી, એવા મીંડ્યા હતા, એવા મીંડ્યા હતા. 5 વર્ષ પહેલાની વાત કરું છું. ત્રિપુરા ઉપર 2 વર્ષ કાંઈ વરસાદ ન થયો, તે જળ મંદિર ભરે છે ને એવા ને એવા રહ્યા ખાલી, શું કરે અંદર ધૂપકા મારે થાય ખાલી ખાલી એમને. અને યાદ રાખજો, એવો વિચાર સાધુને કેમ ઉપજો? સાધુના હૃદયમાં એ સંકલ્પ જ ન હોય, એ મંદિરને કદી ગૌણ કરી જ ન શકે. કારણ કે સાધુએ શાસ્ત્રના માધ્યમથી મંદિરની મહત્વતા સમજી છે, કે શાસ્ત્રના માધ્યમથી મંદિરની એટલી બધી મોટી મહત્વતા છે કે જગતની અંદર મંદિર એક જ એવું માધ્યમ છે કે જ્યાંથી મોક્ષનું સદાવર્ત અપાય છે. બીજા અનેક વિધ સદાવ્રતો હોય ને કદાચ શ્રેષ્ઠ જણાતા હોય, પરંતુ એ સદાવ્રતમાંથી કોઈ વસ્તુ કોઈ પ્રાપ્ત કરે તો પ્રાપ્ત કરનારો ભિખારીનો ભિખારી રહે છે. જ્યારે મંદિરના માધ્યમથી જીવાત્માને સત્સંગ થાય, ભગવાન ઓળખાય અને ત્યાંથી એને અભયદાન પ્રાપ્ત થાય છે, સદૈવને માટેનું ભિખારી પણ હટી જાય છે, બધ મટી અને મુક્ત કક્ષાને પામી જાય છે. સાધુ તો શાસ્ત્રના માધ્યમથી મંદિરને આટલી બધી મોટી મહત્વતા સમજતો હોય એ કેમ ગૌણ કરે એમ, એનું કારણ શું? તો કે એને વિમુખની સોબત લાગુ પડી ગઈ. વિમુખ માને જેને ભગવાનની સાથેનો સંબંધ નથી, પરમાત્માની મહત્વતા જેને સમજાણી નથી, જેની દૃષ્ટિમાં માયિક પદાર્થ જ ઓળખાઈ રહ્યા છે, અમાયિક જેને ઓળખાણની દૃષ્ટિ નથી, એવા કોઈકની સોબતમાં એ આવી ગયો હોય અને એની વાતમાં રંગાઈ ગયો હોય ત્યારે સાધુના મોઢામાંથી આવા શબ્દ નીકળી શકે કે મંદિરની જરૂર નથી, જળ મંદિર કરાવો. મતલબ જળ મંદિરનો નિષેધ નહીં થયો, ચેક ડેમ બનાવો બહુ સારી વાત છે, પણ મંદિરનો નિષેધ કરીને તો કાંઈ ન કરાય. માનો કે કોઈનું હૃદય દયાળુ છે, કોઈનું હૃદય દયાળુ છે કે જેથી કરીને જગતની અંદર રહેલી નારી માત્રને પ્રત્યેને માતૃભાવ પ્રગટ થાય અને કેમ કરીને સુખી તેના પ્રયાસો કરે, પરંતુ જગતની જે નારી છે એને માતૃભાવથી સ્વીકારે અને એ કેમ સુખી થાય એનો પ્રયાસ કરે, પણ સાથે એમ કે મારી માને તો કાઢી જ મૂકી જ ઘરમાંથી, એમ આ જ બધી સાચી મારી માં છે, તો કેવું કહેવાય? હે, એ કેવું કહેવાય? એમ સાધુ પુરુષ મંદિરને ગૌણ કરી અને અન્ય કોઈ વસ્તુને જો શ્રેષ્ઠ સાબિત કરે. હા, પોતાની માતાને હૃદય તુલ્ય માની એની અનુવૃત્તિમાં રહે, જગતની તમામ નારીને માતાની દ્રષ્ટિએ જોવે અને સુખી કરવા પ્રયાસ કરે, ઈચ્છનીય છે. પણ પોતાની માને કાઢી મૂકી અને જગતની નારીને પ્રત્યે માતૃભાવ રાખવાની વાતો કરે, એ નથી લાગતું દિશા ભૂલ્યો હોય? બહુ અદભુત વાત મહારાજ કરે છે. મહારાજ કે વિમુખની દ્રષ્ટિથી, વિમુખની દ્રષ્ટિથી ધર્મવાળો ધર્મવાન નથી, અધર્મી અધર્મી નથી. મારે કે શું ખબર પડે કોણ ધર્મવાળો કોણ અધર્મી એમ. મુક્તાનંદ કહે, હરિ હરિજનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. મારે કે બીજાને શું ખબર પડે એમ, એને શું ગમું હોય એમ, એને તો પોતા સમકક્ષ જ બનાય. મહારાજ કે જે વિમુખ જીવ જેને ધર્મી કહે છે ધર્મી નથી, અધર્મી કહે છે અધર્મી નથી. કારણ કે વિમુખની દ્રષ્ટિ ઉપલી ક્રિયા પર જ હોય છે, એના અંતર્ગત ભાવ સુધી વિમુખ જીવ પહોંચી નથી શકતો અને મતલબી થાપ ખાઈ જાય છે, ખાલી ક્રિયાને જોવે છે અને ક્રિયાએ કરીને વર્ણાશ્રમ આદિક ધર્મનું પાલન કરતો એવું દેખાય છે, જેથી કરીને એમ માને છે બહુ મહાન છે. પરંતુ બેઠો બેઠો ભગવાનના એકાંતિક સંત કે એકાંતિક ભક્તની જો નિંદાને આદરે છે. બ્રહ્મરૂપ તો અશ્વત્થામાં થયો હતો, હે, પરંતુ નહોતો એને પ્રીત ભગવાન કૃષ્ણમાં થઈ, નહોતો એને વિદુરમાં થઈ. તમે કલ્પના તો કરો, યુધિષ્ઠિર મહારાજા જેવા સત્યની મૂર્તિ યુધિષ્ઠિરને છોડી અને દુર્યોધનમાં પ્રીત થઈ, કહો હે. અર્જુન જેવો ગાંડીવ ધારીને મૂકી એને પ્રીત કર્ણમાં થઈ. વિદુર જેવા મહારથી પુરુષમાં હેત ન થતા એને પ્રીત શકુનીમાં થઈ. કલ્પના કરો, એ વિચાર કરો. એટલે આ રસ્તાને સામાન્ય માણસ માપી ન શકે, આ રસ્તાને સામાન્ય માણસ માપી ન શકે. એટલા માટે મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે ઉપરથી કદાચ વર્ણાશ્રમ આદિ ધર્મનું પાલન કરતો હોય, પરંતુ વિમુખ જીવ હૃદય સુધી પહોંચી ન શકે. શું કામ ન પહોંચી શકે? તો એના ખુદના હૃદય ન હોય. જેને હૃદય હોય એ હૃદયવાળાને ઓળખી શકે, જેની પાસે હૃદય હોય એ હૃદયવાળાને ઓળખી શકે. મહારાજ કે એનું હૃદય ઉપરથી કદાચ વર્ણાશ્રમ આદિ ધર્મનું ઉલ્લંઘન કર્યું હોય, પણ એનું હૃદય સદૈવને માટે પ્રસાતાપ અનુભવતું હોય કે આહા, ભગવાને મને મનુષ્ય દેહ આપ્યું, અમે શું કર્યું એમ, અમે શું કર્યું, મારે ભગવાનને પામવા માટે આ વખતે માર્ગ કાપવાનો હતો, એને બદલે હું ક્યાં હાલ્યો એમ, અરે રે હું ક્યાં ભવે છૂટીશ, આમાંથી કેમ કરીને બહાર નીકળીશ. એના હૃદયની અંદર પ્રસાતાપને આલોચના લાગ્યું, આલોચના. ભક્તો કોણ કઈ લેવલમાં જ કાંઈ ઓળખી ન શકાય. ઘણી ફેરી આપણે કોઈ જાતિ ઉપર આમ આક્રોશ થઈ ગયો ને પછી આખી જાતિને એમ માની લઈએ. પણ એક સત્ય ઘટના લગભગ 15 વર્ષ પહેલાની વાત તમને કહું. આપણા મુંબઈની અંદર વસ્તાઈ હરિભક્તો રહેતા હતા, બહુ સારા હરિભક્તો હતા, અને એ આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ પોતાની ગાડી લઈને આવતા હતા. રસ્તામાં વડોદરા નજીકમાં એક્સિડન્ટ થયું. બે ભાઈઓ હતા, બે ભાઈના એક એક દીકરા હતા અને આખું ફેમિલી હતું. એક્સિડન્ટ થયું, એક્સિડન્ટમાં બધા જ બેહોશ. એક ભાઈ ધામમાં પણ જતા રહ્યા અને સુખી સમૃદ્ધ આખો પરિવાર, અને સૌરાષ્ટ્રમાં આવતો એટલે સહેજે 1-2 લાખ રૂપિયા રોકડ પાસે હતી અને હાથમાં અને ગળામાં કાંડામાં બધા ઘરેણા, લગભગ બધાના મળીને 500 ગ્રામ કે કિલો જેટલું સોનું હતું. એક્સિડન્ટ થયું, એ પાછળની ગાડીવાળાએ જોયું. બીજા બધા તો જતા રહ્યા પણ બીજા કોઈ ગાડી ઊભી ન રાખી, પાછળની ગાડીવાળાએ જોયું એટલે એને ગાડી ઊભી રાખી. નીચે ઉતર્યા એને જોયું તો બધા બેહોશ હતા, એક્સિડન્ટ જોરદાર હતો. પછી એણે શું કર્યું ખબર? પહેલાં તપાસ કરી અંદર કઈ વસ્તુ છે, જોયું તો 1.5 લાખ રૂપિયા હતા. એ લઈ લીધા, બધાના હાથમાં ગળામાં બધું સોનું પહેરેલું હતું, 1.25 કિલો જેટલું એ બધું ઉતારી લીધું, એ બધું એક જગ્યાએ પેક કરી દીધું, પોતાની ગાડી મૂકી દીધું. અને પછી એ બધા દર્દીઓને એ બાજુમાં નજીક હોસ્પિટલ છે હોસ્પિટલ લઈ ગયા, અને એણે પછી ડાયરી કાઢી, ડાયરીની અંદર ફોન નંબર હતા, એ ફોનને આધારે એણે વસઈ ફોન કર્યો, અને વસઈ ફોન કરીને બધા સંબંધીઓ જે હતા એને તેડાવ્યા. એટલે લોકો આવી પણ ગયા, આવ્યા પણ એક ભાઈ તો ફેલ જ હતા, બીજા બધા કોમામાં હતા. બધા એ લોકો 2 કોઈ 2 દિવસે, કોઈ 5 દિવસે, કોઈ 7 દિવસે સુધીમાં, આટલું જબરજસ્ત એક્સિડન્ટ હતો. હવે એમાં એના માતુશ્રી વસઈ હતા એટલે એને તરત સહજ પ્રશ્ન કરે, આની પાસે સોનું ઘણું બધું હતું, રૂપિયા હતા, એનું શું એમ? ત્યારે પેલો કે આપ ચિંતા ન કરો, આખી પેટી અલગ કરી રાખી લે, એ કે આ તમારું રૂપિયા, આટલું સોનું, આમાં કાંઈ ઓછું હોય તો કહેજો, કે આ બધી વસ્તુ એ છે, અને બધું આપી દીધું. અને જે વખતે દાખલ કરવાના થયા ને ત્યારે પેલા લોકો દાખલ નહોતા કરતા પાછા, આપણે ત્યાં તો કેવું, મરી જાય તો ભલે ગોળ્યો જાય, પેલા રૂપિયા મૂકી. પણ આ માણસે પોતાના રૂપિયા જાતના મૂકીને એને કેસ દાખલો કરાવી દીધા, અને પછી બધું સોનું રૂપિયા આપ્યા. અને એને જે ત્યાં રોકાણ કર્યું હતું એની માબતમાં પેલા લોકો જયારે આપવા તૈયાર થયા ને, તો કે માજી તમારો જુવાન જો દેકરો જતો રહો, એથી રૂપિયા હું અધિક હોય, મારે એક પાય નીચ હતી, 10-15-20 હજારનો ખર્ચો કર્યો, રૂપિયા ન લીધા, એ જાતનો મુસલમાન હતો. બોલો, એટલે માણસને માપવો મહાકઠિન છે, માણસને માપવો મહાકઠિન છે. માનો કે આ બધા ભગવાનના ભક્ત હતા, સમજો વાત, આ બધા ભગવાનના ભક્ત હતા, આખી ગાડીમાં ભગવાનના ભક્ત, પૂજા કરી આવીને કોઈ પાણી ન પીવી એવા ભગવાનના ભક્ત હતા. સમજી લો, એ જાતનો મુસ્લિમ હતો, એ મીઠ પણ ખાતો હશે, ખાતો જોઈએ ને, જાતનો મુસ્લિમ કદાચ મીઠ પણ ખાતો હશે. હવે એને મીઠ ખાતા આપણે કોઈ કે જોયું તો આપણા મનમાં કોઈ દી સંકલ્પ થાય એનો મોક્ષ થાય, થાય કોઈ દી? પણ તમે એમ માનો છો એનો મોક્ષ નહીં થાય. હે, ભગવાનના એકાંતિક ભક્તો, સારા ભક્તોને જ્યારે આવી આપત્તિ કાળની અંદર મદદ કરી, એને માનો કાંઈ પાપ પણ કર્યા છે, એના પાપ બધા માફ થઈ જાય કે ન થઈ જાય, હે, પહોંચી જાય કે નહીં ભગવાનના ધામમાં? મહારાજ આવું કંઈક કહે છે આ વચનમાં. અને આ જે સમાધિ પ્રકરણ થયું, પાપીને પહેલા ને સમાધિ લાગી, અને વાઘમોડા પ્રશ્ન ઉઠાવ્યો, એની પાછળ પણ આવી જ કઈ ઘટના ઘટેલી. પેલો પાપી પોતાના ભાઈનો ખૂની અને ભાઈની પત્નીને ઘરમાં બેસાડે, આવો પાપી પુરુષ, પરંતુ આવેગમાં એ ક્રિયા થઈ ગયેલી, પાછળથી પારાવાર પ્રસાદાપ થયેલો, માફી પણ માગી છે, પણ પછી પરિવારે કોઈ સ્વીકાર્યું નહીં, બ્રાહ્મણ જ્ઞાતિમાં આવો પાપી નાદબર કાઢી મૂકેલો, જેથી કરીને વડોદરાની બહાર એ પોતે એકલો ઝૂંપડું બાંધીને બે માણા રહેતા હતા. હવે એમાં ઘટના ઘટી કે વડોદરા વડતાલથી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો વડોદરા જતા હતા, ને એમાં રસ્તામાં વરસાદ થયો, સ્વામીની ઉંમર ને સ્વામીને ઠંડી ચડી, અને એટલી બધી ઠંડી ચડી કે સ્વામીને તપાડવા પડે એવી પોઝિશન હતી એમ. પણ તપાડવા કેમ ના, થોડા ઘણા લાકડા તો ગોતી આડાવડા કરીને, પણ એટલો બધો વરસાદ પડેલો કે લાકડા બધા ભીંજાઈ ગયેલા, એટલે આગ થઈ શકે, તાપ થઈ શકે એવી પોઝિશન હતી. અને એટલે વિચાર્યું કે હવે શું કરવું આપણે એમ, એમાં દૂર દૂર પેલું ઝૂંપડું દેખાડો. સંતો ઘણા 8-10-15 હતા, 2-3 સંતો કે તમે થોભો, અમે ઝૂંપડા પાસે જઈ, કદાચ ત્યાં આપણી કાંઈ વ્યવસ્થા થઈ જાય. તો સંતો ઝૂંપડા પાસે આવ્યા, પણ ઝૂંપડાને ખટખટાઈને જે અંદર પગ મૂકવા ગયા, ત્યાં તો એક સ્ત્રી હતી, એટલે સંતો પાછા વળ્યા, પેલો બ્રાહ્મણે સાથે હતો. એટલે પેલા બ્રાહ્મણે પ્રશ્ન કર્યો, કેમ સંતો પાછા વળ્યા? એટલે હકીકત કીધી કે અમારે એક મોટા સંત છે અને બહુ ઠંડી ચડી છે, અમારે તપાડવા હતા, પરંતુ એટલા માટે તમારી પાસે આવ્યા હતા, પણ તમારી ઝૂંપડીની અંદર સ્ત્રી ભક્ત છે અને અમારા ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે, જ્યાં સ્ત્રી હોય ત્યાં અમારથી જવાય નહીં, એટલે એમ પાછા વળ્યા. ત્યારે પેલા બ્રાહ્મણે એમ કીધું, એક કામ કરો, તમે સંતને લઈને અહીં આવો, હું મારી સ્ત્રીને બહાર કાઢી મૂકીશ. કે કામ કરી ગયો, બોલો, કામ કાઢી ગયો. સંતોને કે તમે ચિંતા છોડો, સ્વામીને લઈને આવો. અને પછી ગોપાળાનંદ સ્વામીને લઈને બધા સંતો ત્યાં ગયા. પહેલાં એ પોતાની સ્ત્રીને બહાર કાઢી મૂકી, અને વરસાદ કે મારું કામ, જોરદાર વરસાદ વરસતો હતો, સ્વામીને અંદર લઈ જાય અને સ્વામીને અગ્નિ પેટાઈને તપાડ્યા, અને પોતાની સ્ત્રી વરસતા વરસાદમાં બહાર ઊભી રહી, સ્વામીને ટાઢ ઉતરી, અને સ્વામી રાજી થઈ ગયા. સ્વામી આંખ ખોલી, બે શુદ્ધિ જેવી પોઝિશન, સ્વામી આંખ ખોલી. એ વખતે નાના સંતો કીધું કે સ્વામી આ જાતના બ્રાહ્મણ છે અને એમણે આપને તપાડ્યા, શરીરમાં સ્વાસ્થ્યતા આવી એમ. સ્વામી રાજી થઈ ગયા, ગોપાળાનંદ સ્વામી જેવા રાજી થાય. હે, મંગળિયાને મંગળદાસ કરી દે, હે, મંગળ એવા તો અનેક મંગળિયાને મંગળદાસ કરી દીધેલા. સ્વામી રાજી થયા. રાજી થઈને સ્વામી કહે કે ભૂદેવ વડતાલ પધારજો, કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ પર વિચરણ કરે છે અને હમણાં ચૈત્ર સુધી નવમીનો ઉત્સવ છે, ભગવાન સ્વામિનારાયણ પધારવાના છે, તો આપ પણ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આવજો. ત્યારે પેલા ભૂદેવના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામીજી તમારી વાત સાચી છે, પરંતુ લાચારી છે મારી, લાચારી એ છે ભગવાનના દર્શન કરી શકો એવું હું લાયક રહેવા પામ્યો નથી, અતિ અપવિત્ર છું, મેં બહુ પાપ કર્યું છે સ્વામી, આવી આવી ઘટનાઓ મારા જીવનમાં ઘટે છે, મારા ભાઈનું ખૂન કર્યું છે, ભાઈની પત્નીને ઘરમાં બેસાડી, બહુ પાપી છું, મારું મોઢું કોઈને દેખાડે જેવો હું રહ્યો નથી. અને ત્યારે સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ભૂદેવ ભૂલો બધું, એમ બોલતા સ્વામી પોતાનો વરદ હસ્ત ભૂદેવના મસ્તક ઉપર મૂક્યો અને સ્વામી કે જાઓ ભૂદેવ તમારા તમામ પાપ માફ, એમ તમારા તમામ ગુના માફ, ભૂદેવ વડતાલ દર્શન કરવા આવશો, અમે તમારા ઉપર અઢળક રાજી થયા છીએ, બસ કામ પતી ગયું કો. અને એ ભૂદેવ વડતાલની અંદર આવેલા, આખા વડોદરાના લોકો એને ઓળખે, કાં તો માણસ બહુ સારો એને આખી દુનિયા ઓળખે, કાં તો બહુ નીચો ગયો એને આખી દુનિયા ઓળખે. તમે જોહો જેટલા રામને ઓળખે છે ને એટલા જ રાવણને ઓળખે છે, કે ઓછા વધતા ઓળખે છે કોજી, જેટલા કૃષ્ણને ઓળખે એટલા જ કંસને ઓળખે છે, સાચું ખોટું? એટલે આ એટલા લેવલે નીચો ગયેલો, આખી વડોદરાની જનતા ઓળખે એને. અને પાપી સભામાં આવ્યો, મારાને વંદના કરી અને બેઠો, અને મહારાજની એને એક જ્યાં દ્રષ્ટિ થઈ, આત્મા મહાપવિત્ર થઈ ચૂક્યો હતો, કારણ કે ગોપાળાનંદ સ્વામીને એમની દ્રષ્ટિ પડી હતી, ત્યારથી એ આત્મા જેને બદલી ચૂક્યો હતો, કલેજો તો સાફ ક્લીન થઈ ગયો હતો. મહારાજની બેની એક જ્યાં દ્રષ્ટિ થઈ એ જ ઘડીએ સમાધિ. પછી વાઘમૂળિયા બિચારો નો પ્રશ્ન કરે, મહારાજ આમ કેમ બન્યું એમ, હે આ કોઈ કાળે આને હોય સમાધિ? મહારાજ કે કેમ? તો કે પાપી છે. મહારાજ કે સાંભળો, વિમુખ જન પાપી કે પાપી નથી, પુણ્યવાન કે એ પુણ્યવાન નથી. મહારાજ કે એમણે અમારા સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી જેવા મહારથી મહાપુરુષને રાજી કર્યા છે, માટેના તમામ પાપ બળીને ખાક થઈ ગયા છે, એ તો મહામુક્ત આત્મા બની ચૂક્યો છે. અને મહારાજ કે જેને જગત પુણ્યવાન કહે છે, પુણ્યવાન પણ નથી બની શકે, વર્ણાશ્રમ આદિ ધર્મનું પાલન કરતો હોય, પણ એ પાલન કરવાથી અહંકાર યુક્ત બન્યો હોય, અહંકાર યુક્ત બનવાથી ભગવાનના ગરીબ સંત ગરીબ ભક્તને દુભવતો ફરતો હોય, તો એણે કદાચ વર્ણાશ્રમ આદિ ધર્મનું પાલન કર્યું છે તો એમાંથી કાંઈ બચવા પામે નહીં. એટલે મહારાજ અજોડ ઉત્તર કર્યો, મહારાજ કહે તમે જેમ સમજો તેમ વાત નથી. અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે, અને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયની વિશે થાય જ નહીં, ભલે પોહા એટલો દાખલો કરે, સાધન ભલે પોહા એટલા કરે. અને તમે જોજો જેટલા જેટલા અસુરો થયા છે એ તમામના સાધનો તો ભૂકા કાઢી નાખેવા હતા. જે સાધન રાવણ કરી શક્યો એ સાધન વિભીષણ નહોતા કરી શક્યા. કોનું સાધન વધારે, કોની સાધના મહાન, રાવણની કે વિભીક્ષણની? હું કહો તમે, રાવણની સાધનાને આગળ તો વિભીક્ષણની સાધના કોઈ લેખામાં નહોતી. શંકરની પાસે અંતિમ સમય જયારે સાધનામાં બેઠો અને કીધું આજ જો દર્શન નહીં આપો તો તમારી સામે એક પછી એક ધડ મસ્તક ધડથી હેઠા ઉતરશે અને ખડગ હાથમાં લીધું મેળો ઉલાળવા, 1 2 3 4 શંકરને પ્રગટ થવું પડ્યું. રાખે આવી સાધના. પરંતુ માતા જાનકીમાં હાથ નાખ્યો, પતી ગયું. પેલા સાધુ પુરુષોમાં હાથ નાખ્યો કે મારા રાજમાં રહે છે અને મારા કર ભરતા નથી, ક્યાં વસૂલ થવો જોઈએ કર, મારા રોટલા ખાય છે ને સિપાહીઓ બધા ગયા, અને પછી તો વાત બહુ પ્રસિદ્ધ છે એટલે લંબાવતો નથી. કર માગ્યો સાધુ પુરુષે, કીધું ભાઈ અમર પે શું કરમાં હોય, જીતું તો માળા લઈ જાઓ, તંબુરા લઈ જાઓ, તુંબડા પત્તર લઈ જાઓ, બીજું શું હોય? પેલા કે ના, કર તો આપવો જ પડશે. અને અતિ જયારે આગ્રહ કર્યો સિપાહી લોકોએ, ત્યારે પેલા સાધુ પુરુષની આંખ લાલ થઈ અને એમાં જે મહંત હતા એ ઊભા થયા અને હાથમાં કટારી લઈ ટચલી આંગળીને છેડી, એમાંથી લોહી વહેતું થયું, ઘડાની અંદર એડ્યું. બધાએ સંતોને કીધું બધામાં લોહી નાખો, કે ઘડો આખો લોહીનો પડતી હતો. અને પછી પેક કરીને સિપાહીઓને આપ્યો અને સિપાહીને કીધું જાઓ આ ઘડો લઈ જાઓ, આપજો તમારા માલિકને અને કહેજો અમે સાધુ પુરુષોની પાસેથી કર લાવ્યા છીએ અને આમાંથી જે જન્મશે એ તારો તો નાશ કરશે, તારા આખા કુળનો વિનાશનું કારણ બનશે, જા ઉપાડ કર હવે. અને ભક્તો શાસ્ત્રો નોંધ લીધી, રાવણની પાસે ઘડો આવ્યો, રાવણે હાથમાં લીધો, સિપાહીને પૂછ્યું આમાં શું, તો તમારું મોત. સાધુ પુરુષે કીધું છે આમાંથી જે જન્મશે એ તમારો મોતનું કારણ બનશે. રાવણ અહંકારી માણસ હજી ઝૂકી ગયો તો મેળ પડે, પણ અહંકારી માણસ ઝૂકી ન ગયો, સિંહાસન ઉપર ઊભો થયો અને કીધું આને એટલું દૂર ફગાવી દઉં, એટલું દૂર ફગાવી દઉં કે એ જન્મેલો અહીંયા સુધી પોગે જ નહીં એમ. અને ઉલાળીને ઘા કર્યો, કલ્પના કરો, લંકાથી ઘા કર્યો અને ઘડો ઉડતો 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 ક્યાં પહોંચ્યો? જનકપુરીમાં. અને કેટલા વેગ થયા જમીન અંદર ખૂતી ગયો કહો. તે દાડે મને છે ઘડાય મજબૂત થતા છે, આજને જેવા નહીં હોય. અને પછી તો પ્રસિદ્ધ વાત છે ને, વિદેહી ખેડ કરતા ને એમાંથી ઘડો નીકળ્યો, ખોલ્યો તો અંદરથી માતા જાનકી નીકળી. રાવણ હું કીધું એટલા દૂર થાય કે દઉં અહીંયા સુધી પોગી ન હોય, વાત સાચી હતી પણ જામે સામે જ લઈ આવ્યો, બોલો સામે જ ઉપાડી આવ્યો. માટે મહારાજ બહુ સરસ વાત કરે છે. ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયશે થાય જ નહીં. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી ન થઈ, જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. વચનામૃતમ 14મું થયું.